એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે ખરેખર સાહિત્ય જગત પર એક ઊંડી છાપ છોડી છે.
હા, બિલકુલ.
ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની 100 વર્ષનો એકાંત.
વાહ, શું ક્લાસિક છે.
હા, અને આ કોલંબિયન લેખક જેમને લોકો પ્રેમથી ગાબો કહેતા, એમને 1982માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એમની આ કૃતિ એટલે લેટિન અમેરિકન સાહિત્યનો જે સુવર્ણકાળ હતો ને, પેલો બૂમ, એની એક મુખ્ય ધરોહર ગણાય છે.
અને કેવી અદ્ભુત ધરોહર. આ પુસ્તક વાંચવું એટલે ખબર છે, જાણે કોઈ જાદુઈ નગરીની મુલાકાત લેતા હોઈએ. એની વાસ્તવિકતા અને કલ્પના એકબીજામાં એવા ભળી જાય છે કે ચમત્કાર પણ રોજિંદા જીવનનો ભાગ લાગે.
બરાબર, એ જ એમની ખાસિયત.
હા, આ શૈલી જેને આપણે જાદુઈ યથાર્થવાદ કહીએ છીએ, એ તો માર્ક્વેઝની ઓળખ બની ગઈ. અને કહેવાય છે કે એમના બાળપણનું ગામ અરાકાટાકા, એની યાદો જ આ નવલકથાના કાલ્પનિક ગામ મેકોન્ડોમાં જાણે જીવંત થઈ છે.
બરાબર, અને આજે આપણે આ જ મેકોન્ડો ગામ અને એના સ્થાપક બુએન્દિયા પરિવાર, એમની 7 પેઢીઓની ગાથાને સમજવાનો પ્રયત્ન કરીશું. 1967માં પ્રકાશિત થઈ હતી આ નવલકથા.
હા, અને તરત જ સફળતા મળી હતી.
બિલકુલ, પણ આ ખાલી એક પરિવારની કહાણી નથી, એમાં ઇતિહાસનું ચક્ર છે, નિયતિની અટલતા છે, સ્મૃતિ અને વિસ્મૃતિનો સંઘર્ષ, અને સૌથી ઉપર તો માનવીય એકાંતનો એક બહુ જ ગહન અને કરુણ ચિતાર છે.
હા, એ એકાંત તો પુસ્તકના હાર્દમાં છે.
તો આપણી આજની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય આ જટિલ અને એમ કહીએ કે બહુસ્તરીય કથાના મુખ્ય તાણાવાણાને સમજવાનો છે.
ચોક્કસ, તો ચાલો શરૂઆત કરીએ કે મેકોન્ડોનો પાયો નંખાયો કેવી રીતે. વાર્તાના કેન્દ્રમાં છે હોસે આર્કાડિયો બુએન્દિયા અને એની પત્ની, જે એની પિતરાઈ બહેન પણ છે, ઉર્સુલા ઇગોઆરાન.
હા, અને એમનું પલાયન જ મેકોન્ડોના જન્મનું કારણ બને છે. એક તો હોસે આર્કેડિયોએ યુદ્ધમાં એક માણસને માર્યો હતો, એનું ભૂત એમને સતત સતાવે છે.
અચ્છા,
અને બીજો એક પેલો વંશ પરંપરાગત ભય, એમના નિકટના રક્ત સંબંધને કારણે એમને ડર છે કે એમનું સંતાન કદાચ ડુક્કરની પૂંછડી સાથે જન્મશે.
આ બહુ વિચિત્ર ડર છે.
હા, આ બે કારણોસર એ લોકો પોતાનું જૂનું ગામ છોડીને નીકળી પડે છે એક અજાણી સફર પર.
અને લાંબી મુસાફરી પછી એક નદી કિનારે એમને સ્વપ્નમાં એક કાચના શહેરનું દર્શન થાય છે, અને ત્યાં જ એ લોકો વસવાનું નક્કી કરે છે. એ જ મેકોન્ડો.
હા, અને શરૂઆતનું મેકોન્ડો કો કેવું, જાણે આદમ અને ઈવનું ગાર્ડન. એટલું નવું કે માર્ક્વેઝ લખે છે ઘણી વસ્તુઓના નામ નહોતા અને તેમને દર્શાવવા માટે આંગળી ચીંધવી પડતી હતી. એકદમ અલગ, શાંતિપૂર્ણ.
બરાબર, દુનિયાથી અલિપ્ત.
પણ આ શાંતિ લાંબો સમય ટકતી નથી. જીપ્સીઓ આવે છે, અને ખાસ કરીને મેલ્કીઆડેઝ નામનો એક રહસ્યમય વિદ્વાન જીપ્સી.
હા, મેલ્કીઆડેઝ એ બહુ મહત્વનું પાત્ર છે. એ પોતાની સાથે ખાલી બરફ, ચુંબક, ટેલિસ્કોપ જેવી ભૌતિક વસ્તુઓ જ નથી લાવતો, પણ જ્ઞાન અને ભવિષ્યની આગાહીઓ પણ લાવે છે.
અને એ ભવિષ્યવાણીઓ લખેલી છે ચર્મપત્રો પર, સંસ્કૃત જેવી લાગતી કોઈ અજાણી ભાષામાં.
હા, અને એ ચર્મપત્રો તો છેક નવલકથાના અંત સુધી એક રહસ્ય જ રહે છે. એમાં ખરેખર તો બુએન્દિયા પરિવારના 100 વર્ષના ભવિષ્યનો આખો નકશો છે. મેલ્કીઆડેઝનું આવું મેકોન્ડોના એકાંતને તોડે છે અને એને બહારની દુનિયા સાથે જોડે છે, એમ કહી શકાય.
બરાબર, અને આ શરૂઆતના પાત્રો જ પરિવારની દિશા નક્કી કરી દે છે એમ લાગે છે. હોસે આર્કાડિયો બુએન્દિયા પોતે કેવો માણસ, પ્રચંડ શારીરિક શક્તિ અને અદમ્ય જિજ્ઞાસા.
હા, એનો વિજ્ઞાન અને રસાયણ પ્રત્યેનો જુસ્સો એને શોધખોળ તરફ પ્રેરે છે, પણ ધીમે ધીમે એ વાસ્તવિકતાથી દૂર થતો જાય છે.
એટલો દૂર કે અંતે ગાંડપણ જેવી સ્થિતિમાં પહોંચી જાય છે. એને ઘરના આંગણામાં એક મોટા ચેસ્ટનટના ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે,
અને ત્યાં એ લેટિનમાં બબડતો પોતાના છેલ્લા વર્ષો વિતાવે છે. કેટલી ટ્રેજેડી! એનામાં રહેલી અસીમ શક્તિ અને જ્ઞાનની ભૂખ અંતે એને એકલતા અને વિમુક્તા તરફ ધકેલી દે છે, જાણે પરિવારના પુરુષોની નિયતિનો આ એક સંકેત હોય.
અને એનાથી બિલકુલ ઉલટું ઉર્સુલા ઇગ્વારાન, એ તો જાણે ધરતી માતા જેવી સ્થિર, પરિવારની કરોડરજ્જુ.
સાચી વાત, એ સદીથી પણ વધુ જીવે છે, સાત પેઢીઓના ઉતાર ચડાવ જુએ છે. એની વ્યવહારિકતા અને પેલી અદમ્ય ઈચ્છાશક્તિ જ પરિવારને વારંવાર વિખરાતો બચાવે છે.
ખરેખર ઉર્સુલા એક જીવતો જાગતો ઇતિહાસ છે, અને વૃદ્ધાવસ્થામાં જ્યારે એ અંધ થઈ જાય છે ત્યારે એની આંતરિક દ્રષ્ટિ જાણે વધુ તેજ બને છે.
હા, એ પરિવારની ભૂલો, એમના સ્વભાવની જે પુનરાવર્તિત થતી પેટર્ન છે, એ બધું જ જુએ છે અને સતત ચેતવણી આપવાનો પ્રયત્ન કરે છે. એ પરિવારની યાદો સાચવનાર છે, પણ એની ચેતવણીઓ મોટાભાગે કોઈ સાંભળતું નથી, જાણે અરણ્ય રુદન.
અને આ જ વાત આપણને નવલકથાના કેન્દ્રીય વિચાર તરફ લઈ જાય છે, ઇતિહાસનું ચક્ર અને પુનરાવર્તન. ઉર્સુલા જુએ છે કે પરિવારમાં એ જ નામો વારંવાર આવે છે, ઓરેલિયાનો અને હોસે આર્કાડિયો.
અને નામની સાથે જાણે એ જ સ્વભાવ અને એ જ નસીબ પણ જોડાયેલું આવે છે.
હા, મોટાભાગના ઓરેલિયાનો કેવા હોય, શાંત, અંતર્મુખી, બૌદ્ધિક અને ક્યાંક ને ક્યાંક એકલવાયા.
જ્યારે હોસે આર્કાડિયો, એ આવેગી, શારીરિક રીતે મજબૂત, ભોગવિલાસી, દુનિયવી બાબતોમાં રચ્યા પચ્યા રહેનારા, જાણે એક જ સિક્કાની બે બાજુ પેઢી દર પેઢી ફરતી રહે છે.
બીજી પેઢી આ પેટર્નને એકદમ સ્પષ્ટ કરી દે છે. ત્રણ મુખ્ય સંતાનો, કર્નલ ઓરેલિયાનો, બુએન્દિયા, હોસે આર્કાડિયો અને અમરાંતા, એમના જીવન દ્વારા પરિવારની લાક્ષણિકતાઓ અને એમના એકાંતના મૂળ ઘડાય છે. કર્નલ ઓરેલિયાનોની વાત કરીએ તો એનું પાત્ર ખૂબ જટિલ છે.
શરૂઆતમાં તો એ એક શાંત સોની હોય છે, જે સોનાની નાની નાની માછલીઓ બનાવવામાં મગ્ન રહે છે. પણ પછી રાજકીય ઉથલપાથલ અને અન્યાય એને એક ક્રાંતિકારી નેતા બનાવી દે છે, અને પછી તો યુદ્ધનું એવું ચક્કર ચાલે છે કે
એ 32 વાર ગૃહયુદ્ધો લડે છે, અને રસપ્રદ વાત એ છે કે બધા જ હારે છે.
કલ્પના તો કરો,
એના 17 અલગ અલગ સ્ત્રીઓથી 17 દીકરા જન્મે છે, બધાનું નામ ઓરેલિયાનો, અને અંતે એ બધા જ માર્યા જાય છે.
ઓ ભગવાન!
આ સતત યુદ્ધ અને સત્તાની લાલસા એને ભાવના શૂન્ય બનાવી દે છે. એ પ્રેમ કરવા કે પામવા જાણે અસમર્થ બની જાય છે, પોતાના જ ગૌરવ અને સત્તાના એકાંતમાં કેદ થઈ જાય છે.
પેલી નવલકથાની શરૂઆતની લાઈન યાદ છે? ઘણા વર્ષો પછી જ્યારે તે ફાયરિંગ સ્ક્વોડનો સામનો કરી રહ્યો હતો.
હા હા, એ પંક્તિ તો ભવિષ્ય, ભૂતકાળ અને નિયતિને એક સાથે બાંધી લે છે.
જ્યારે એનો મોટો ભાઈ હોસે આર્કાડિયો એ પિતાની શારીરિક શક્તિ અને આવેગને વારસામાં લે છે, યુવાનીમાં જીપ્સીઓ સાથે ભાગી જાય છે, દુનિયા ફરે છે, અને જ્યારે પાછો આવે છે ત્યારે એક રાક્ષસી કદ અને અતૃપ્ત વાસનાઓ સાથે.
એનું જીવન એટલે અત્યંત ભોગવાદી અને કાચી શક્તિનું પ્રદર્શન,
અને એનું મૃત્યુ પણ એટલું જ રહસ્યમય, એક ગોળીથી.
અને એમની બહેન અમરાંતા, એનું જીવન તો જાણે એટલે કડવાશ, અતૃપ્ત પ્રેમ અને દબાયેલી ઈર્ષ્યાનું પ્રતીક બની જાય છે.
હા, પેલી એની દત્તક બેન રેબેકા સાથે પીટ્રો ક્રેસ્પી નામના ઇટાલિયન સંગીતકારના પ્રેમ માટેની સ્પર્ધા, એની હઠ અને કઠોરતા આડકતરી રીતે પીટ્રોને આત્મહત્યા તરફ દોરે છે.
અને આ ઘટના પછી અમરાંતા જાણે પ્રેમ અને પુરુષોથી સાવ મોં ફેરવી લે છે, બધા લગ્નના પ્રસ્તાવો ઠુકરાવી દે છે.
અને આખી જિંદગી શું કરે છે? પોતાનું કફન વણે છે અને ઉકેલે છે, જાણે પોતે જ પોતાના એકાંતનો કિલ્લો બાંધીને એમાં કેદ થઈ ગઈ હોય. એ કુંવારી મૃત્યુ પામે છે, ગર્વ અને સ્વલાદિત એકાંતનું એક કરુણ ઉદાહરણ.
તો જુઓ, આ બીજી પેઢી જ પરિવારના મૂળભૂત સંઘર્ષો, પ્રેમની અક્ષમતા, સત્તાની લાલસા, હિંસા અને પેલું ઘેરું એકાંત એને સ્થાપિત કરી દે છે. એમની વાર્તાઓ આવનારી પેઢીઓ માટે જાણે એક અદ્રશ્ય સ્ક્રિપ્ટ લખી નાખે છે.
બરાબર. અને જેમ જેમ સમય જાય છે, મેકોન્ડોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક વધતો જાય છે.
હા, પહેલા મેજિસ્ટ્રેટ આવે છે, પછી રાષ્ટ્રીય રાજકારણ પ્રવેશે છે, અને દેશ અનંત ગૃહયુદ્ધોમાં ફસાઈ જાય છે. કર્નલ ઓરેલિયાનાના યુદ્ધો આ જ રાજકીય અરાજકતાનો ભાગ છે. મેકોન્ડો જે એક સમયે શાંત સ્વર્ગ હતું, તે હવે હિંસા અને રાજકીય ખટપટનું કેન્દ્ર બને છે.
અને પછી આવે છે પેલી રેલવે, આધુનિકતાનું પ્રતીક.
અને રેલવે સાથે આવે છે અમેરિકન બનાના કંપની. આ કંપની મેકોન્ડાનોની આસપાસની જમીનો પર કબજો જમાવી લે છે અને મોટા પાયે કેળાની ખેતી શરૂ કરે છે. મેકોન્ડોમાં અચાનક પૈસો આવે છે, સમૃદ્ધિ આવે છે. પણ
એ સમૃદ્ધિની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે. આ કંપની પોતાના કાયદા લાવે છે, સ્થાનિક સંસ્કૃતિને હાસ્યમાં ધકેલી દે છે અને મજૂરોનું ભયંકર શોષણ કરે છે. તે એક પ્રકારનું એમ કહીએ કે નવું વસાહતીકરણ છે. બહારથી વિકાસ જેવું લાગે પણ અંદરથી મેકોન્ડોને ખોખલું કરી નાખે છે.
આ સમયગાળામાં બોએન્દિયા પરિવારનો એક સભ્ય ઓરેલિયાનો સેગુન્દો એ ભોગવિલાસ અને અતિરેકના જીવનનું પ્રતીક બને છે. એની રખાત પેટ્રાકોટ્સ સાથેના એના સંબંધમાં કંઈક એવો જાદુ છે કે એમના પશુઓ અકુદરતી રીતે વધે છે અને અઢળક સંપત્તિ આવે છે.
હા, એ તો સતત પાર્ટીઓ અને ખાણીપીણીમાં જ ડૂબેલો રહે છે.
પણ એનો જોડિયા ભાઈ હોસે આર્કાડિયો સેગુન્દો એ બિલકુલ અલગ, ગંભીર, વિચારશીલ અને મજૂરોના હક માટે લડનારો બને છે.
હા, એ બનાના કંપનીના શોષણ સામે અવાજ ઉઠાવે છે અને મજૂર સંઘનો નેતા બને છે, અને આ જ વાત એને મેકોન્ડોના ઇતિહાસના સૌથી કાળા અધ્યાય તરફ દોરી જાય છે.
એ છે પેલો કેળા કામદારોનો હત્યાકાંડ. જ્યારે કામદારો પોતાની સ્થિતિ સુધારવા માટે હડતાળ પાડે છે ત્યારે કંપની અને સરકારી સેના ભેગા મળીને એક ભયાનક ષડયંત્ર રચે છે.
હજારો, કેટલાક કે છે 3000થી પણ વધુ કામદારો એમના પરિવારો સાથે વાટાઘાટોના બહાને શહેરના ચોકમાં ભેગા કરવામાં આવે છે અને ત્યાં એમના પર મશીનગનથી ગોળીબાર કરવામાં આવે છે.
ઓહ, કેટલું ભયાનક!
આખું ચોક લાશોથી ભરાઈ જાય છે અને પછી રાતોરાત આ બધી લાશોને ટ્રેનના ડબ્બાઓમાં ભરીને દરિયામાં ફેંકી દેવામાં આવે છે, જાણે કશું બન્યું જ નહોતું.
હોસે આર્કાડિયો સેગુન્ડો આ હત્યાકાંડમાંથી એકમાત્ર જીવિત બચેલો સાક્ષી છે. પણ જ્યારે મેકોન્ડો પાછો ફરે છે ત્યારે કોઈ એની વાત માનવા તૈયાર જ નથી.
બરાબર, સરકારી રેકોર્ડમાંથી, લોકોની યાદોમાંથી આ ઘટનાને સંપૂર્ણપણે ભૂસી નાખવામાં આવી છે. આ ઐતિહાસિક સ્મૃતિલોપ એટલે કે હિસ્ટોરિકલ એમ્નેશિયા સત્તા દ્વારા સત્યના ધમનનું એક ભયાવહ ચિત્રણ છે.
હોસે આર્કાડિયો સેગુન્ડો પોતાનું બાકીનું જીવન મેલ્કિયાડેઝના ઓરડામાં આ ભયાનક સત્યની સ્મૃતિને સાચવીને એકાંતમાં વિતાવે છે, અને જાણે કુદરત પણ આ નરસંહાર પર પોતાનો ગુસ્સો બતાવતી હોય એમ હત્યાકાંડ પછી તરત જ મેકોન્ડો પર એક મહાભયાનક વરસાદ શરૂ થાય છે.
અને આ કોઈ સામાન્ય વરસાદ નથી, એ સતત 4 વર્ષ 11 મહિના અને 2 દિવસ સુધી વરસે છે, બાઇબલના પ્રલય જેવો.
હા, અને આ વરસાદ બનાના કંપનીના છેલ્લા અવશેષોને પણ ધોઈ નાખે છે, મેકોન્ડોને સડાવી દે છે અને એને એના અંતિમ પતન તરફ ધકેલે છે. જાણે મેકોન્ડોનો પેલો કહેવાતો સુવર્ણકાળ અને એની સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર બધું જ ધોવાઈ રહ્યું હોય.
વરસાદ પછીનું મેકોન્ડો એટલે એક ભૂતિયું, ખંડેર જેવું ગામ. બોએન્દિયા પરિવારનું ઘર પણ સાવ જર્જરિત થઈ જાય છે, એના પર જંગલી વેલાઓ ચડી જાય છે અને કીડીઓના રાફડા ફાડી નીકળે છે. પરિવારની છેલ્લી પેઢીઓ હવે લગભગ સંપૂર્ણ એકાંતમાં ભૂતકાળના ભાર અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે જીવે છે.
છેલ્લી પેઢીમાં મુખ્ય પાત્ર છે ઓરેલિયાનો બાબિલોનિયા. તે મેમે રેનાટા રેમેડિયોસ અને મોરિસિયો બાબિલોનિયાનો ગેરકાયદેસર પુત્ર છે.
હા, એ જ મોરિસિયો જેની આસપાસ હંમેશા પીળા પતંગિયા ઉડતા રહેતા, એમના નિષિદ્ધ પ્રેમનું પ્રતીક.
બરાબર, અને આ સંબંધને કારણે મેમેની કઠોરમાં ફર્નાન્ડા મોરિસિયો પર ગોળી ચલાવી એને અપંગ બનાવી દે છે અને મેમેને આજીવન ચૂપ રહેવા કોન્વેન્ટમાં મોકલી દે છે.
ઓરેલિયાનો બાબિલોનિયા એટલે એકાંતમાં મોટો થાય છે, પુસ્તકોમાં ડૂબેલો રહે છે. એનું એકમાત્ર લક્ષ્ય બની જાય છે મેલ્કિયાડેઝના પેલા રહસ્યમય ચર્મપત્રો ઉકેલવાનું.
એ જાણતો નથી કે એ જે ઉકેલી રહ્યો છે એ કોઈ પ્રાચીન ગ્રંથ નથી, પણ એના પોતાના જ પરિવારનો, મેકોન્ડોનો 100 વર્ષનો ઇતિહાસ અને નિયતિ છે.
તે જ સમયે પરિવારની છેલ્લી ઉર્જાવાન સભ્ય અમરાંતા ઉર્સુલા યુરોપથી પાછી ફરે છે. તે ઘરને અને મેકોન્ડોને ફરી જીવંત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.
અને તે અને ઓરેલિયાનો બાબિલોનિયા, જે ટેકનિકલી એનો ભત્રીજો થાય, એકબીજાના ગાઢ પ્રેમમાં પડે છે.
આ એ જ નિષિદ્ધ રક્ત સંબંધ છે જેનો ડર ઉર્સુલાને સદીઓ પહેલા હતો.
અને એ ડર સાચો ઠરે છે. એમના સંબંધથી એક બાળકનો જન્મ થાય છે જેની પીઠ પર ડુક્કરની પૂંછડી છે.
ઓહો, એટલે પરિવાર પરનો શાપ પૂરો થયો.
હા, અમરાંતા ઉર્સુલા બાળકના જન્મને કારણે મૃત્યુ પામે છે અને પેલું બાળક એ કીડીઓ દ્વારા ખાઈ જાય છે.
કેટલી ભયાનક કલ્પના છે!
પત્ની અને બાળકના મૃત્યુથી ભાંગી પડેલો, સંપૂર્ણ એકાંતમાં ડૂબેલો ઓરેલિયાનો બાબિલોનિયા અંતે મેલ્કિયાડેઝના ચર્મપત્રો સંપૂર્ણપણે ઉકેલી નાખે છે.
અને જે ક્ષણે ઉકેલે છે એને સમજાય છે કે આ ખાલી ભૂતકાળનો ઇતિહાસ નથી, પણ અત્યારે જે બની રહ્યું છે એનું જ વર્ણન છે. એ વાંચી રહ્યો છે તેમ તેમ એનો પોતાનો અંત પણ નજીક આવી રહ્યો છે.
અને પછી આવે છે પરાકાષ્ઠા. જે ક્ષણે ઓરેલિયાનો ચર્મપત્રની છેલ્લી પંક્તિ વાંચે છે, જે એના પોતાના મૃત્યુ અને મેકોન્ડોના વિનાશની આગાહી છે, તે જ ક્ષણે
એક પ્રચંડ બધું ઉડાવી દેનારું વાવાઝોડું મેકોન્ડો પર ત્રાટકે છે.
હા, અને આ વાવાઝોડું શાબ્દિક રીતે મેકોન્ડોને અને બોએન્દિયા વંશના છેલ્લા નિશાનને પૃથ્વીના પટ પરથી ભૂંસી નાખે છે.
અને નવલકથાની પેલી અંતિમ પંક્તિ આ વિનાશને એક સનાતન નિયતિ તરીકે સ્થાપિત કરે છે, કારણ કે જે જાતિઓ 100 વર્ષના એકાંત માટે શાપિત છે તેમને પૃથ્વી પર બીજી તક મળતી નથી.
એક અત્યંત શક્તિશાળી અને કદાચ થોડો નિરાશાજનક અંત કહી શકાય.
ખરેખર રૂવાડા ઉગા કરી દે તેવો અંત. આખી નવલકથાનો ભાર જાણે એ છેલ્લા વાક્યમાં આવી જાય છે.
ચાલો હવે થોડી વાત કરીએ આ નવલકથાના મુખ્ય વિષયો અને એની અનોખી શૈલી વિશે. સૌથી કેન્દ્રીય તત્વ જે શીર્ષકમાં પણ છે તે છે એકાંત. પણ આ ખાલી ભૌતિક એકલતા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ એક ઊંડો આંતરિક એકાંત છે. પ્રેમ કરવાની, બીજા સાથે જોડાવાની, પોતાના અહમમાંથી બહાર આવવાની અક્ષમતા. બુએન્દિયા પરિવારના લગભગ દરેક સભ્ય પોતાના જ એકાંતના ટાપુ પર જીવે છે.
હા, જેમ કે કર્નલ ઓરેલિયાનો સત્તાના એકાંતમાં, અમરાંતા કડવાશના એકાંતમાં, હોસે આર્કાડિયો સેગુંડો સત્યના એકાંતમાં.
આ એકાંત પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, જાણે કોઈ અભિશાપ હોય. કદાચ કર્નલ ઓરેલિયાનોનું પેલું વાક્ય અહીં બરાબર બેસે છે. સારી વૃદ્ધાવસ્થાનું રહસ્ય બીજું કંઈ નહીં, પણ એકાંત સાથેનો એક સન્માનજનક કરાર છે.
બરાબર. બીજો મુખ્ય વિષય છે સમયનું ચક્ર અને ઇતિહાસનું પુનરાવર્તન. નામો, ઘટનાઓ, સ્વભાવ બધું જ જાણે ફરી ફરીને આવ્યા કરે છે. શું આ એ બતાવે છે કે માણસ પોતાની ભૂલોમાંથી ક્યારેય શીખતો નથી?
અથવા તો નિયતિ એટલી બળવાન છે કે એલાથી બચી જ નથી શકાતું? માર્કવેઝ આ પ્રશ્ન આપણા માટે ખુલ્લો છોડી દે છે, પણ લેટિન અમેરિકાના ઇતિહાસનું પ્રતિબિંબ અહીં ચોક્કસ દેખાય છે, જ્યાં વિજય, શોષણ, ગૃહયુદ્ધો, સરમુખત્યારશાહીના ચક્રો વારંવાર ફર્યા છે.
અને આ બધું કહેવા માટે જે શૈલી વપરાય છે, જાદુઈ યથાર્થવાદ, એ પોતે જ એક અજાયબી છે.
હા, જેમ કે પેલો પાદરી ચોકલેટ પીને હવામાં ઉડે, રેમેડિયોઝ ધ બ્યુટી ચાદરો સાથે આકાશમાં ઉડી જાય, પેલા પીળા પતંગિયાનું સતત ઉડવું, આ બધું એટલી સહજતાથી વર્ણવાયું છે જાણે એ રોજબરોજની સામાન્ય ઘટનાઓ હોય.
અને આ કાલ્પનિકતા દ્વારા માર્કવેઝ કદાચ વાસ્તવિકતામાં એવા સત્યોને ઉજાગર કરે છે જે સીધી રીતે કહી શકાતા નથી. પ્રેમ, મૃત્યુ, સત્તા, શોષણના ઊંડા અનુભવો.
સ્મૃતિ વિરુદ્ધ વિસ્મૃતિ પણ બહુ મહત્વનો મુદ્દો છે. પેલું કેળા કામદારોનો હત્યાકાંડ જે રીતે સત્તાવાર ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં આવે છે, તે દર્શાવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે, કોણ લખે છે અને કોના ફાયદા માટે.
બરાબર. વ્યક્તિગત અને સામૂહિક સ્મૃતિને જાળવી રાખવી એ જુલમ સામે પ્રતિકારનું એક સ્વરૂપ બની શકે છે. હોસે આર્કાડિયો સે ગુંડોનું એકાંત એ સત્યને જીવંત રાખવાનો પ્રયાસ છે.
અને છેલ્લે નિકટના સંબંધો, ઇન્સેસ્ટ અને આત્મવિનાશનો વિષય. આ ખાલી શાબ્દિક રક્ત સંબંધ નથી, પણ બુએન્દિયા પરિવારની પોતાની અંદર જ ગૂંચવાયેલા રહેવાની, બહારની દુનિયા સાથે તંદુરસ્ત સંબંધો ન બાંધી શકવાની વૃત્તિનું પ્રતીક છે.
પરિવાર પોતાની દુનિયામાં એટલો બધો કેદ છે કે અંતે તે પોતાનો જ નાશ નોતરે છે.
હા, અને પેલું ડુક્કરની પૂંછડીવાળા બાળકનો જન્મ એ આ આત્મવિનાશક વૃત્તિની અંતિમ ભયાનક નિશાની છે.
એની કથન શૈલી પણ નોંધપાત્ર છે. પેલો સર્વજ્ઞ કથનકાર જાણે કોઈ દેવતાની જેમ તટસ્થ ભાવે અત્યંત અસાધારણ અને કરુણ ઘટનાઓનું વર્ણન કરતો જાય છે.
અને સમયની રેખા પણ સીધી નથી. ભવિષ્યની ઘટનાઓનો ઉલ્લેખ વારંવાર આવે છે, જે નિયતિના ભાવને વધુ ઘેરો બનાવે છે. અને પેલા પ્રતીકો, પીળા પતંગિયા, ચર્મપત્રો, સોનાની માછલીઓ, પેલો અનંત વરસાદ, દરેકનો પોતાનો ઊંડો અર્થ છે.
ભાષા અત્યંત સમૃદ્ધ, કાવ્યાત્મક અને લાંબા જટિલ વાક્યોવાળી છે, જે બુએન્દિયા પરિવારના પેલા જટિલ અને ફેલાયેલા વૃક્ષ જેવી રચનાને જાણે પ્રતિબિંબિત કરે છે. આ પુસ્તક વાંચવું એ ખરેખર એક પડકારજનક પણ અત્યંત સંતોષકારક અનુભવ છે.
સાચી વાત.
તો અંતે આ મહાન ગાથા આપણને શું વિચારતા કરી જાય છે? કદાચ તે આપણના ભૂતકાળના બોજ અને એકલતાના જોખમો સામે ચેતવે છે,
અથવા કદાચ તે એ દર્શાવે છે કે જ્યાં સુધી આપણે ઇતિહાસના ચક્રમાંથી શીખીને પ્રેમ, સહાનુભૂતિ અને જોડાણ નહીં કેળવીએ ત્યાં સુધી કદાચ આપણને પૃથ્વી પર બીજી તક નહીં મળે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.